તારીખ 14/2/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 114.
જાણવું राग विरुष मोह की हार को बंधा है, इसमें से राग द्वेष मोह पूर्वक द्वेष में उदार में हार को बंधा है, राग द्वेष मोह लाभ को न बंधा है। बंधन बंधन इतना शुभ है कि जीव में राग रस से बंधन है, राग उद्गार महार से बंधन उद्गार आचार्य मुखिंद भगवान बंद तत्व तीव्र रस एकत्व भावे राग में राग ना विशेषता के बंदे रस के लोग समझ के बंद इसमें देवा रस के देखे जा रहे थे ત્યારે દેખવા જાણવાથી પદાર્થો દેખો જાણવા એથી કઈ દેખવા જાણવાથી જીવ બંધાતો માત્ર દેખવા જાણવામાં રાગ દ્વેષનો અભાવ આ પરિણામ થતા અભવ્યને થાય કે રાગ દ્વેષ મોહનો સમ્યક પ્રકારે અભાવ અભવ્ય થાય અભવ્ય તેથી તેને જ્ઞાન દર્શન શુદ્ધ ન થાય એને કહેવાય એને દેખવા જાણવા માટે હોવા છતાં એ રાગ દ્વેષમાં જ રહે છે પોતાને રાગ દ્વેષમાં આપે છે પોતે રાગ દ્વેષમાં જાણે રહે છે રાગ દ્વેષનો પ્રશ્ન નથી એટલે તેનું જ્ઞાન દર્શન ક્યારેય શુદ્ધ થતું નથી એમ કહેવામાં આવે છે જ્ઞાન દર્શન તો જ્ઞાન દર્શન છતાં એને સ્વીકાર નથી જેમ કોઈ પોતાની પોતાના ઘરમાં રહેલા નિધાનને લીધી હશે તેની ખબર નથી એને તો તે ગરીબ રીતે ફરે છે તો તેને એની પાસે નિધાન હોવા છતાં તે ગરીબ જ છે એને તો ખબર નથી કે મારી પાસે કેટલી સંપત્તિ છે એટલે ગરીબ જ છે હોવા છતાં દરેક છે એમ જ્ઞાન દર્શન હોવા છતાં એનો સ્વીકાર નથી દેખવા જાણવા માટે પણ રાજદેશનો સ્વીકાર છે સ્વીકાર કરવો પડે એનું જ્ઞાન દર્શન પણ જ્ઞાન દર્શન મળ્યું હા ચોક્કસ જ્ઞાન દર્શન ને જૂનું જોતો નથી અથવા એને સ્વસન્મુખ એમ થવું એની શોધ પડતી નથી પર સન્મુખતામાં અગિયાર અને નવ પૂર્વના ખેડૂત સંધી એનું જ્ઞાન પ્રવર્તે છે એનું જ્ઞાન કાર્ય કરે છે શાસ્ત્ર પણ પોતે સ્વસન્મુખ કેમ થાય અંતરતત્વ સ્વરૂપ અંતર સ્વભાવને અવલોકતો નથી એનું ખરું થતો નથી તેથી તે ભિન્ન પડતો નથી તેથી તેના જ્ઞાન અજ્ઞાન દશામાં બીજા અજ્ઞાન નો પણ दिन प्रतिमानो ध्यान करे, मेरे साथ साथ जीवन के जुनवर स्वामी हो तो एने पर भजे छे, एने सवे छे, गौरवान करे छे, गुण संकीर्तन करे छे, એને ધ્યાન પણ કરે, એની સાથે જોઈને આ કેવા ભગવાન સ્વરૂપમાં લે છે. અમારે બહિર્મુખ દિશામાં આગળ નથી બધું આખો વાંચી વાંચીને વાંચો છો જે વાંચતા હોય એ કહેવું જોઈએ, ન વાંચતા હોય તો નથી વાંચતા એ કહેવું જોઈએ, પણ એથી થોડુંક વધારે કીધું એ સમજીને કે સામાન્ય રીતે જીવ શાસ્ત્રમાં સૂક્ષ્મ વધારવાનો લોભ રાખે છે, ઘણું જાણવું, વિશાળ જાણવું, એવો એક એને જે જાણે અજાણે લોભ વર્તતો હોય છે, એ લોભથી એ બહિર્મુખ દિશામાં વધારે ગતિમાન થાય છે એના પરિણામ. અને બહિર્મુખ ભાવનો રસ, ઇન્દ્રિય જ્ઞાનનો રસ એ કેળવે છે, દ્રઢ કરે છે, એને અંતર્મુખ જ્ઞાન ઉત્પન્ન થવા દેતું નથી, ને અંતર્મુખ પરિણામનો રસ એને ઉત્પન્ન થવામાં સીધે સીધું પ્રતિબંધક કારણ જાણીને એ કરવું નથી મારે, સાથે સાથે મારે કરવું નથી એમ કહ્યું, એનો અર્થ કે એ કરવા યોગ્ય નથી એને માની લેવાય. પણ એ કેવું તમે બહિર્મુખ દિશામાં આગળ વધો, પૂર્વ દિશામાં આગળ વધો તો પશ્ચિમ દિશામાં કેટલું જવાય, પશ્ચિમ દિશામાં ચાલવા માંડો તો પૂર્વ બાજુ કેટલું જવાય, પૂર્વથી દૂર જવાય. સાધન સાધી માનવું તો એક બાજુ રહ્યો, પણ કહે છે કે તું દૂર જા છો. પરસ્પિતામાં રાજમુજીએ લીધું છે કે કોઈ શાસ્ત્ર ભણે છે અનેક પ્રકારે વિકલ્પ કરે છે તો એ બહુ વિકલ્પ કરવા આગળ વધે. શ્રીમદજી એ જ્ઞાન માર્ગે સાધના કરવા જતા વિકલ્પ ના વધવાની એક પરિસ્થિતિ ઉભી થાય છે. સંભવિત દોષોમાં એમણે પછંદ અતિ પરિણામ પણ વિકલ્પ નું વધે એવું થવાની દોષ લીધા છે. વિકલ્પ નો રસ ચડી જાય, વિકલ્પ વધી જાય, એ સાધના ને અનુકૂળ નથી. ઉલટાનું એને એ સાધના ને પ્રતિકૂળ જાય છે. એટલે એ કેવી રીતે સાધન વાણીને જે વર્ગે છે એ પામવાને બદલે નહીં પામવાની પરિસ્થિતિમાં વધારે આવી જાય છે. એવી એવી સ્થિતિ એને થઈ જાય છે નહીં પામવા માટે. અનંત વાર કર્યા છે પણ સ્વરૂપ એકે વાર ઓછું નથી, એક વાર નથી કર્યા, અનંત વાર કર્યા છે. એના જેવી કઈ યાત્રા હોય કયો? આપણે અત્યારે યાત્રાના સ્થાનમાં જઈએ છીએ જ્યાં મોટા મોટા મંદિરો છે, જ્યાં ભગવાનની પ્રતિમાની સ્થાપના કરેલી હોય છે, અને ભૂતકાળમાં અનેક મહાપુરુષોનું ત્યાં વિચારવું છે. પણ એ તો બધું પરોક્ષ પદાર્થોની સાથે ભાવોનું અનુસંધાન કરવાનું છે. પણ સાક્ષાત જીવન જીવનર સ્વામી બિરાજમાન હોય એની યાત્રા કેવી હોય? કેટલી વાર કરી છે? બાર કરી છે, બાર ને બાર દિવસ એને પોતાનું બહિર્મુખ વલણ કોઈ એક અંશે પણ ફેરવી, જઘન્ય અંશે પણ ફેરવી શકે, સર્વાંશે બહિર્મુખ જ રહ્યો છે. ભગવાન જિનેન્દ્રદેવ નિરવશેષપણે સર્વાંશે અંતર્મુખ છે, જયારે આ એની સામે ઉભો રહીને સર્વાંશે બહિર્મુખ થયો છે. આ ઊંધો પડ્યો છે, સામે ઉભો રહીને પણ અંદર ભાવમાં ઊંધો રહ્યો છે, ભાવમાં સવલો નથી. ભગવાન એમાં શું કરે? ભગવાન શું કરે? ભગવાન પોતાના કામમાં, પોતાના ધ્યાનમાં, કોઈનું કામ કરે એવા તો આ ભગવાન, અને કોઈનું કામ કરે એવા કોઈ ભગવાન જગતમાં હોતા પણ નથી. આ ભગવાન નથી, પણ બીજા કરે એવું નથી, બીજા કરે એવા હોતા નથી. પણ જીવોને એવી ભ્રમણા છે કે કોઈ એક પ્રકારના ભગવાન હોય છે કે જે કામ કરે, એવી ભ્રમણા છે. ભવ્યને સ્વરૂપાચરણના પરિણામ થાય છે, અભવ્યને શુદ્ધ પરિણામ ન થાય પણ સ્વરૂપમાં આચરણ થતા વિતરાગતા થાય એવા પરિણામ ભવ્યજીવને થાય છે. તેથી તેને જ્ઞાન દર્શન શુદ્ધ થાય અને એ સ્વરૂપાચરણના પરિણામ થતા જ્ઞાન દર્શન શુદ્ધ થયા એમ કહેવામાં આવે છે. ત્યાં જ્ઞાન દર્શન નું માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ જે કાર્ય છે એ મુખ્ય થઈને તે કાર્યમાં માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ પરિણમનારો એવા અનુભવમાં જીવ રહે છે ત્યારે તેને શુદ્ધ કાર્ય થઈને કહેવામાં આવે છે. તેને શુદ્ધ જ્ઞાન પદ્મનંદી 25મા કહ્યું છે કે સ્વ અનુષ્ઠાન વિશુદ્ધે દ્રગબોધે જાયતે કુતો જન્મ ઉદિતે ગવસ્ત માલિની કિમ ન વિનશ્યતિ તમોનૈષ્યમ. આ પદનો અનુવાદ એવો છે કે જેવી રીતે સૂર્યોદય થતા અંધકારનો નાશ થાય છે કેવી રીતે સમ્ય ચારિત્રથી દર્શન જ્ઞાન વિશુદ્ધ તથા ફરી સંસારમાં જન્મ થતો નથી. સ્વ અનુષ્ઠાન એટલે સ્વરૂપ આચરણ ચારિત્ર, સ્વનું અનુષ્ઠાન, સ્વનું આચરણ, સ્વરૂપનું આચરણ થતા અથવા શુદ્ધ ચારિત્ર થતા દ્રગબુધે, વિશુદ્ધે દ્રગબુધે દર્શન અને જ્ઞાન પણ શુદ્ધ થાય. ડાયતે કૂતો જન્મ, તેને જન્મ કેવી રીતે હોય શકે, તેને સંસારમાં જન્મ હોય શકતો. પછી સૂર્યનું દ્રષ્ટાંત દીધું, સૂર્ય ઉગે ત્યારે અંધકારનો નાશ થાય છે. અંધકારનો કેમ ને નાશ થાય, સૂર્ય ઉગે અને અંધકારનો નાશ કેવી રીતે ન થાય, કેમ ન થાય, થાય જ થાય નહીં થવાનો પ્રશ્ન રહેતો. એવું શ્લોકનો અર્થ છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વસ્તુ દેખાતી નથી, જણાતી નથી, તો તેમાં પરિણામ કેવી રીતે દઈએ. એમ કહ્યું ને કે જો સ્વરૂપ આચરણ કરે તો શુદ્ધ થાય, પણ અમને જે સ્વરૂપ દેખાતું નથી એમાં અમારે અનુષ્ઠાન એટલે આચરણ અથવા એકાગ્રતા કેવી રીતે કરવી. આ અમારી સમસ્યા છે, તકલીફ છે. અમે એમ કહ્યું કે સ્વ અનુષ્ઠાન કરો તો જ્ઞાન દર્શન શુદ્ધ, અને સ્વ અનુષ્ઠાન ન કરો તો જ્ઞાન દર્શન અશુદ્ધ. તો સ્વ અનુષ્ઠાન કેવી રીતે કરવું, વસ્તુ જ દેખાતી નથી એનું શું કરવું, આત્મા દેખાતો નથી. પ્રશ્ન કયો છે 645 માં, કે જેવી રીતે પર્યાય જણાય છે, પર્યાય નો ખ્યાલ આવે છે, એવી રીતે દ્રવ નો ખ્યાલ નથી આપતો. હવે કરવું શું, આવો જ પણ પર્યાય ક્યાં અસર થાય છે. વસ્તુ છે એની કોઈ નક્કર ભૂમિ છે એમાં પર્યાયનું આંદોલન છે. જેમ પાણીમાં પાણી આંદોલિત થાય છે ત્યારે તરંગ જોવામાં આવે છે, તો એ માત્ર તરંગને જે જુએ અને પાણીને ન જુએ તો તે કોનો તરંગ જોયો એમ કે છે. તરંગને જુએ છો પણ તું એમ કે છો કે હું પાણીને નથી જોઈ શકતો. કપડાના પીળા રંગરૂપ અવસ્થા જોઉં છું પણ કપડું નથી દેખાતું. આ વાત કેટલી અવાસ્તવિક છે. કેમ તું પર્યાય જોવે છો અને પર્યાયની કઈ ભૂમિ જ નથી તમે દેખાતી કે જ્યાં કોઈ વસ્તુ છે કે કઈ ભૂમિમાંથી એ પર્યાયનું. પર્યાય તો એક તરંગ છે, ચેતનનો એક તરંગ છે, પણ ચેતન વસ્તુ વિના ચેતનનો તરંગ કેવી રીતે, અને તરંગમાં ચેતન વસ્તુ કેવી રીતે ન હોય, પાણીના તરંગમાં પાણી કેવી રીતે ન હોય એમ કહે છે. વસ્તુ દેખાતી નથી, જણાતી નથી, તો તેમાં પરિણામ કેવી રીતે દઈએ, કેવી રીતે લગાડીએ. તેનું સમાધાન કે પરને દેખે જાણે છે, કે પરને દેખનાર જાણનાર ઉપયોગ છે તો દેખે છે, જ્ઞાન છે તો જાણે છે, તે ઉપયોગને પોતામાં લગાડીને સ્થિર કરે, અથવા તે ઉપયોગ સ્વમાં અસ્થિરૂપ થયો, વસ્તી પરથી નાસ્તિરૂપ થયો, અને જે આ ઉપયોગે ગ્રહ્યું તેમાં જ પરિણામ ધરી સ્થિરતા ધરી આચરણ કરે વિશ્રામ ગ્રહણ કર. પરિણામ શુદ્ધ કરવામાં આટલું જ કામ છે. આશા પોતાની જે રીતે ચાલતી છે એવી રીતે આવે છે, પણ મર્મ તો એમણે સ્પષ્ટ કર્યો છે. આ વિષયનો જે મર્મ છે એ તો બિલકુલ આમાં સ્પષ્ટ થાય છે. શું કહે છે, નવ પ્રકાશ કરવો ગ્રંથ છે આ, કે એના કોઈ એક ભાગમાં જ્યાં જ્યાં આવ્યો તો ઠામ ઠામ વાત કરી, એટલા ઉપર જે એની વાસ્તવિકતામાં આવે એટલે એ શું કહેવા માંગે છે એનો ભાવ પાસે છે. કોઈ મેળવણી કરે આ જે ભાવને થઈ રહ્યા છે ભાવ મારામાંથી પોતાનો ભાવ નથી જાય જાણનાર જ્ઞાન એ તો જાણે છે. એમ પ્રશ્ન કર્યો છે કે આત્મ વસ્તુ દેખાતી નથી અને જણાતી નથી, અમારે આત્મ સ્વરૂપમાં પરનું દેખવું જાણવું પણ પોતા પોતા દ્વારા પોતા વડે સી રીતે થઈ શકવા યોગ્ય છે કે ન થાય? ક્યાંથી ઉપાડી દીધું? જ્યાં એ તો એની કર્મ કન્ફર્મ થયેલી વાત છે કે આ હું આને જાણું છું, હું તમને જાણું છું, તમે આમ બોલ્યા, તમે આમ બોલ્યા, તમે મને આમ કહ્યું, એ વાતનો તો એ અસ્વીકાર કરી શકે એમ છે જ નહીં. પોતે પરને જાણે છે એનો અસ્વીકાર તો કરી શકે એમ છે જ નહીં. તો એને એમ કહે છે કે તે પરને દેખનાર જાણનાર જે ઉપયોગ છે તો પરનું દેખવું જાણવું થાય છે. એ ઉપયોગના વિષયમાં તે કેટલો વિચાર કર્યો છે? જે ચીજ દેખાય જણાય છે એમાં તો તે બહુ બહુ વિચારો કર્યા એટલે એમાં તો ગૂંચવાઈ ગયો એટલા વિચારો કર્યા, મૂંઝાઈ ગયો એટલા વિચારો કર્યા, અથવા એને ક્યારે છોડતો જ નથી એવી રીતે એના વિચાર તો કરે છે. જણાનાર પદાર્થોને ક્યારે પણ તું તારા લક્ષ્યમાંથી છોડતો જ નથી, સદાય એનું જ લક્ષ્ય રાખીને એની જ પાછળ એના જ વિચારો કર્યા કરે છે. તો અહીંયા તમે એટલી વાત કરીએ છીએ કે જે દેખનાર જાણનાર છે એ બાજુ તો કઈક જોતું, એટલું દેખાય જણાય છે એ બાજુ તું જોવે છો, તો કઈક દેખનાર જાણનાર છે એની બાજુ તો તું જો, એના અસ્તિત્વને તો સંભાળ. આમ એને દિશા બદલાવવા માટે એનું જે આધાર સ્થાન છે એ બદલાવે છે, એ આધાર સ્થાન બદલાવે છે. ખરેખર તો જીવ જ્ઞેયોના આધારે જ્ઞેય નિષ્ઠ થઈને પરમી રહ્યો છે. તેથી પરને દેખવા જાણવાના કાળમાં જ્ઞાન દર્શન મલિન થયા, અશુદ્ધ થયા એમ કહ્યું. હવે એને એમ કહે છે કે દેખનાર પરને દેખનાર ઉપયોગ છે, જ્ઞાન છે તો જાણે છે. તે ઉપયોગ સ્વમાં અસ્થિરૂપ થયો, તે ઉપયોગ છે એ પોતામાં હોવારૂપ છે કે નહીં? તું તારા જ્ઞાનને ચાલતા જ્ઞાનને તપાસ, ઉપયોગને તપાસ, તો એનામાં પોતામાં એની અસ્થિ છે કે નહીં? એની પોતામાં અસ્થિ છે તો પરમા એની નાસ્તિ છે કે નહીં? તપાસ બરાબર ક્યાં ગોટાળો છે? કે તે પરમા અસ્થિ રૂપમાં છે, ઉપયોગને પર પ્રવેશ રૂપ ભાવ કરી લીધો છે એટલે તને તારી અસ્થિ દેખાતી નથી. ઉપયોગમાં એવી જે તારી અસ્થિ, જ્ઞાનમાં એવી જે તારી હૈયાતી એ તને નથી જણાતી. એનું કારણ કે જે જણાય છે એમાં તે તારી હૈયાતીને સ્વીકારી લીધી છે. પણ તું તપાસ કર તો તારા ઉપયોગમાં, વિચાર કર એમ નહીં, તપાસ કર તો તારા ઉપયોગમાં સ્વની અસ્થિ છે ને પરની નાસ્તિ છે. જ્ઞાની એમ કહે છે કે ઉપયોગમાં ઉપયોગ છે એ વાત અમારે સાબિત કરવા માટે કેટલો પરિશ્રમ હવે કરવો? કોઈ બીજી ચીજમાં બીજી ચીજ છે એ સાબિત કરવું હોય તો અઘરું પડે, પણ જે ચીજ છે તે પોતે પોતામાં અસ્તિત્વરૂપ છે એ વાત સમજાવવા માટે અમારે આટલી બધી માથા કરવી પડે? આ તે કઈ જાતની વાત છે? આ કઈ જાતની વાત છે? ઉપયોગમાં ઉપયોગ છે અમર અધિકાર ની તો નહીં ઉપયોગ ક્રોધાદિમાં પર પદાર્થ ઉપયોગ રૂપ જ્ઞાન માં પ્રતિબિંબિત થતા તે ગાંઠ મારી દીધી કે આ હું પાછો થઈ શકતો નથી એ રૂપે થવા જાય છે પણ થઈ શકતો નથી એને એમ કે છે જરા ધીરો થઈને જરા શાંત થઈને જોતો ખરો તારા ઉપયોગ તે સ્વમાં અસ્થિરૂપ છે તે સ્વમાં અસ્થિરૂપ છે એમ જ્યારે જણાશે ત્યારે સાથે સાથે જ તને જણાશે કે તે પરમા નાસ્તિરૂપ છે આ એનું ચોક્કસ અસ્થિ નાસ્તિથી એનું ચોક્કસ સ્વરૂપ છે નિશ્ચય સ્વરૂપ છે સ્વમાં અસ્થિરૂપ અને પરમા નાસ્તિરૂપ આ અનેકાંત છે અને આ અનેકાંત નો અનુભવ એ અમૃત છે આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય અનેકાંત ના પ્રકરણ ને આથી શરૂ કર્યું છે અનેકાંત અમૃત છે તે ઉપયોગ સ્વમાં અસ્થિરૂપ થયો એવી બહુ સરસ ભાષા છે આ વિચારમાં એમ જીવ વિચારે તર્કણામાં કે ઉપયોગમાં ઉપયોગ છે તેથી ઉપયોગ સ્વથી અસ્થિરૂપ છે ઉપયોગમાં અન્ય તત્વ અન્ય ભાવ નહીં હોવાથી ઉપયોગ અન્યથી પરથી નાસ્તિરૂપ છે એમ અહીંયા નથી લેવું ઉપયોગ સ્વમાં અસ્થિરૂપ થયો એમ કહે છે પદ્ધતિ કેવી સરસ આવે છે ઉપયોગને જો જોવે નિજમાં નિજને જોવે તો પોતે અસ્થિરૂપ થયો ઉપયોગ એમ કહે છે એની અસ્થિને પકડી એને ઉપયોગ નો વિચાર કર્યો એમ નહી કે સ્વ થી અસ્થિરૂપ છે ને પર થી નાસ્તિરૂપ છે ઉપયોગ તો અસ્થિરૂપ થયો એમ કે છે વાત લીધી છે તે ઉપયોગ સ્વમાં અસ્થિરૂપ થયો તે ઉપયોગ પર થી નાસ્તિરૂપ થયો બે માં થયો એને એમ જોયું કે હું સ્વમાં અસ્થિરૂપ થયો છું થઈ રહ્યો છું થયેલો જ છું પરમા પણ હું નાસ્તિ રૂપ જ થાઉં છું ક્યાંય પરમા હું ભરતો નથી અનંત પરભાવ હોવા છતાં નજીકમાં જ અને અનંત પરદ્રવ્યો નજીકમાં જ હોવા છતાં અને અનંતકાળ પર્યંત એવી સંયોગિક પરિસ્થિતિ રહેવા છતાં હું પરમા ભરતો નથી સ્વ અસ્તિત્વ રૂપે જ દેખવા જાણવા માત્રપણે જ રહું છું એ મારા અનંત સામર્થ્યને પ્રસિદ્ધ કરે છે એ પોતાના અનંત સામર્થ્યને ત્યાં જાણે છે પદ્ધતિ દે મારી વિશે એમની લખવાની પદ્ધતિ જ પ્રયોગ પદ્ધતિની નો વિષય લખવામાં આવે છે એ વિશિષ્ટતા છે એમના લખાણની કોઈ કહેવાની કથન કરવાની પદ્ધતિની આ વિશિષ્ટતા છે તે ઉપયોગ સ્વમાં અસ્થિરૂપ થયો એમ કહે છે ઉપયોગ તો થઈ રહ્યો છે થયો કે છે જેણે એમ જોયું અસ્તિત્વ ઉપયોગની બહાર નથી ઉપયોગમાં વિષયભૂત થતા રાગાદીમાં પણ નથી અને બીજા પદાર્થો જે ચુકળ પદાર્થો પાંચ ઇન્દ્રિયના વિષયો જે જણાય છે એમાં પણ મારું અસ્તિત્વ નથી ક્યાંય મારા પણ નથી ત્યાં એને પોતાની હસ્તી પોતામાં જણાય છે બીજું પરમા અસ્તિત્વ જણાય છે ત્યારે પરમા સુખનો પણ આભાસ આવે છે અનેક પર પદાર્થમાં જે મમત્વ કરે છે દેહ જણાતા દેહમાં મમત્વ કરે છે દેહમાં એને સુખ બુદ્ધિ છે કુટુંબ પરિવાર બીજા પદાર્થો સચેત અચેત જણાતા જ્યાં એ પોતાપણું કરે છે ત્યાં પોતાનું અસ્તિત્વ સ્થાપે છે અને ત્યાં તેના હોવાનું એને સુખ છે, એના હોવાનું જ સુખ છે. મારી પાસે પૈસા છે તો એના હોવાનું એને સુખ છે, મારે દીકરો છે તો એના હોવાનું સુખ છે, મારે આટલો પરિવાર છે તો એના હોવાનું સુખ છે, આ દેહ છે તો એના હોવાનું સુખ છે, બીજું શું છે? એમાં ક્યાં સુખ છે? તેના હોવાનું એટલે એની હસ્તી જે સ્વીકારે છે એમાં એ પોતાને ભેળવે છે ને એના હોવાનું એને સુખ છે. સમજવા જેવો વિષય છે. અહીંયા કહે છે કે તારી હસ્તી જો તારામાં જો તો પરમાત્માને નાસ્તી દેખાશે, એટલું નહીં તારી હસ્તી દેખાશે એટલું જ નહીં તારું સુખ પણ તને એમાં દેખાશે. જે પરમાને રાગમાં સુખ નથી, રાગમાં તો ઉલટાનું દુઃખ છે અને પરમા નથી સુખ કે નથી એમાં દુઃખ, છતાં એના હોવામાં તને સુખ છે, એ રહે એમાં તને સુખ છે, એ હોય એમાં તને સુખ છે, તો જે સ્વયં સુખ સ્વરૂપ છે, અનંત સુખનો ભંડાર છે, એના હોવામાં તું આવે અને તને તેમાં રહેલું અનંત સુખ ન પ્રતિભાસે એવું પણ નહીં બને. તારી હસ્તી પણ જણાશે અને તારું એ હસ્તી તારી અનંત સુખરૂપ છે એમ પણ તને જણાશે. હા, બહુ વજનવાળી વાત છે કે જેમાં અનંત આનંદ અને અનંત સુખ રહ્યો છે, એવું જયારે પોતામાં જ અભેદ સ્વરૂપે પોતે જ એ સ્વરૂપે પોતે જણાય, પોતાને જણાય, ત્યારે પરિણામ કેટલું નમે ત્યાં, કેટલું ઢળે ત્યાં, કે એ પરિણામને ઢળવામાં, પરિણામને નમવામાં, તે દિશાની ગતિમાં, મરણ પર્યંતના, પ્રાણ ત્યાગ પર્યંતના સંયોગિક ફેરફારો એને છોડાવી શકતા નથી. એ સ્થિતિને પ્રાણ છેદના, પ્રાણના છેદ થાય એવા પ્રસંગો પણ એ સ્થિતિને ન મિટાવી શકાય. એટલી એની ક્વોલિટી છે, એ જાત છે, એનું એની જાતિ જ એવી છે, એવી બળવાન જાતિ છે, એવું સામર્થ્ય રહેલું છે એમાં. અને તેથી પ્રાણ છૂટવાના કાળે પણ જે પોતાના, જેને આપણે શાસ્ત્ર પરિભાષામાં સમાધિ મરણ કહીએ છીએ, એટલે સ્વરૂપના ભાનમાં જેને દેહ ત્યાગ થવા છતાં પણ હું મરું છું એવો અનુભવ થતો નથી, હું મારી હયાતીમાં બરાબર છું, મારી હયાતીનો ત્યાગ મેં કર્યો જ નથી, દેહનો ત્યાગ થયો, પ્રાણનો ત્યાગ થયો, ત્યારે મારી હયાતીનો ત્યાગ થયો નથી, એવું એવા ઉપયોગમાં જે રહ્યા, એવો ઉપયોગ જેને થયો, તે બીજા જન્મમાં પણ ક્યાંય એને બીજી પછી તકલીફ ઊભી થતી નથી. દેવ ગતિ છે, ત્યાંથી આયુષ પૂરું થવાના કાળ પહેલા 6 મહિને એને ખબર પડે છે, અલારામ વાગે છે ભાઈ આ હવે તો મારે ઘર ખાલી કરવાનું છે. ત્યારે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને એ જ પોતાનું સ્વરૂપ હોવાથી એટલું બધું દુઃખ થઈ આવે છે કે 6 મહિના સુધી ઝૂરે છે, દુઃખમાં ઝૂરે છે, અત્યંત પ્રચુર દુઃખ એને ઝૂરવું કે છે, એ ઝૂરી ઝૂરીને મરે છે દેવ, અને એવા પરિણામ બગાડે છે કે દુર્ગતિમાં જાય છે. સમ્યક દ્રષ્ટિ તો નિયમથી મનુષ્ય થાય છે, એને તો કોઈ બીજી ગતિ નથી, અને બીજી ગતિ નથી એનો અર્થ કે બીજી ગતિને જવા લાયક એના પરિણામ પણ નથી, તો એને શું થાય છે કે એને એમ થાય છે કે પરિપૂર્ણ શુદ્ધ જે સ્વ અનુષ્ઠાન છે, સ્વરૂપ આચરણ છે, એની તીવ્ર ભાવના હોવા છતાં પુરુષાર્થ અહીંયા આગળ વધતો નથી. હવે હું એક એવા સ્થાનમાં જઈશ કે જ્યાંથી મારા પૂર્ણ પુરુષાર્થને पूर्ण अनुष्ठान ने पूर्ण आचरण ने प्राप्त करीश, पूर्ण सुख ने पण प्राप्त करीश। अहियाँ तो जेटलो राग छे एटलो दुख छे, आ दुख पण हवे मटाडवानो अवसर बहु नजीक आवे छे। दुख मटवानो अवसर नजीक आवे छे अने भावतुं भोजन जे स्वरूपनुं अमृत छे, चैतन्यनुं अमृत छे, એ અમૃત હવે ઘણું પીવાનો સમય નજીક આવે છે, એથી એને દુઃખ નથી પણ અહીંથી જવાનો એને ઉત્સાહ છે। જેમ નાના બાળકને એમ કહે કે હાલ તને મુંબઈ જોવા લઈ જાઉં, 15 વર્ષનો છોકરો થયો હોય ત્યારે એને જાણવા જોવાનું બહુ મન થાય, ઉઘાડનો કાળ પાકે છે, ક્ષોક્ષમ વધતો જાય છે, એમ કે હાલ તને મુંબઈ લઈ જાઓ, હાલ તને દિલ્હી લઈ જાઓ, હાલ તને લંડન લઈ જાઓ, અમેરિકા લઈ જાઓ, તો એને કેટલી વાંસ આવે, એને ઘર છોડવાનું દુઃખ થાય છે। કેમ કે એને એને જેની ઈચ્છા છે એને મળવાનું છે, જે અભિલાષા છે એ મળવાનું છે। તો જે દેવોને પણ અતિ પ્રિય છે એવો મનુષ્ય ભાવ કહેવામાં આવે, દેવાનું પ્રિય, તો એને દુઃખ નથી। એ 6 મહિનામાં એને જરાય દુઃખ નથી, ઉલટાનું એને એમ છે કે હું તો મારા હવે સ્વરૂપના આચરણમાં અપ્રતિબંધપણે આવી જઈશ, કોઈ મને પ્રતિબંધ હવે રહેશે નહીં। તો એ માતાના ગર્ભમાં આવે છે તો પણ એની જે જ્ઞાન ધારા છે એ છૂટી પડતી નથી, રસ લઈને આવે છે, સ્વરૂપનો રસ લઈને આવે છે, ચૈતન્યનો રસ લઈને આવે છે। તો એ વિગ્રહ ગતિમાં બધી પરિસ્થિતિ ક્ષોભની ખલાસ થાય છે। જે દેવનામમાં અવધિજ્ઞાન પર્યંતનો ક્ષોભ હતો, સુમતિ, સુશ્રુત, સુઅવધિ, સરવાર સિદ્ધિના દેવો તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, 33 સાગરો સુધીની ચર્ચા કરી, એનો ક્ષોભ કેટલો વધારે છે, કેટલો એનો ક્ષોભ છે। માતાના ગર્ભમાં આવે ત્યાં તો બિડાઈ જાય, બાળકને કેટલો ક્ષોભ હોય, તદ્દન બિડાઈ ગયેલો હોય એવા છતાં પેટમાં કેટલો ક્ષોભ, અહીંયા તો આહાર શું, પાણી શું, કાંઈ બીજું કાંઈ ખબર જ નથી હોતી, જાણે છું કે નહીં એની જ ખબર હોતી નથી। પણ ત્યાં એ જે મહાત્માઓ દેવાલોક દેવલોકમાંથી એ રીતે મનુષ્યમાં આવે છે એની ત્યાં પણ જ્ઞાન ધારા છૂટી રહે છે, ત્યાં પણ એની વિશુદ્ધ જ્ઞાન દર્શનની ધારામાં નિરંતર રહે છે। જન્મ થાય છે ત્યારે પણ એનો બાળક અવસ્થાની અંદર ક્ષોભ હોતો નથી, તો પણ એની જ્ઞાન ધારા નિરંતર રહે છે। એની એ પવિત્ર દશા જોઈને, પવિત્ર દશારૂપ પરિણમન જોઈને, એની પાછળ આપેલો એનો ઉત્પન્ન થયેલો એનો પુરુષાર્થ જોઈને જ્ઞાનીઓ પણ એને વંદન કરે છે, બાલ તીર્થંકરને વંદન કરે છે કે નહીં, સૌ એને એને બાળકના રૂપે જોઈને વંદન કરે છે, એને આત્માને જોઈને, એની દશાને જોઈને, અલ્પકાળમાં આ દશાનો વિકાસ થઈને જગતના અનેક જીવોને તરવામાં નિમિત્ત થશે એવો પ્રકાર અહીંથી થવાનો હોવાથી એના બહુમાન કરે છે, ભક્તિ કરે છે, સ્તુતિ કરે છે, પૂજા કરે છે, બધું કરે છે। કહે છે કે ઉપયોગ સ્વમાં અસ્થિરૂપ થયો, પરમાં નાસ્તિરૂપ થયો, અને જે આ ઉપયોગે ગ્રહ્યું, શું આ ગ્રહ્યું, સ્વથી અસ્થિરૂપ અને પરથી નાસ્તિરૂપ એવું જે પોતાનું સ્વરૂપ, આ એટલે પોતાનું જ્ઞાતૃત્વ સ્વરૂપ, જ્ઞાન માત્ર એવું પોતાનું સ્વરૂપ, આ જે ઉપયોગે ગ્રહ્યું તેમાં જ પરિણામ ધરી, સ્થિરતા ધરી, આચરણ કરી, વિશ્રામ ગ્રહણ કર, જે આ ઉપયોગી ગ્રહ્યું એટલે જે સ્વભાવ ગ્રહણ થયો તેમાં જ તું એ સ્વભાવમાં જ પરિણામ ધર, તેમાં જ આચરણ કર, તેમાં જ વિશ્રામ કર, તેમાં જ એકાગ્રતા કર, તેમાં જ સ્થિરતા કર. કેમ કે એ સ્વભાવથી ઉત્કૃષ્ટ એવું આ જગતને વિશે કોઈ તત્વ નથી. પોતે જ સાક્ષાત ભગવાન સ્વરૂપ છે અને અનંત દિવ્ય ગુણોનો ખજાનો ભંડાર એ સ્વભાવની અંદર ભરચક ભરેલો છે. બેનશ્રી તો બહુ મહિમા કરે છે કે અંદરમાં જાય તો ભોંયરામાં ભગવાનના દર્શન થાય, અંદરમાં જાય તો અનંત ગુણોના ઓરડા રત્નોના અનંત ગુણ રત્નોના ઓરડાના ઓરડા ભરેલા એવું રમણીય સ્વરૂપ છે કે બસ સ્થિરતા દ્વારા જીવ એમાં રમણતા કર્યા જ કરે એવું રમ્ય સ્વરૂપ છે. એની પાસે જગતના કોઈ પદાર્થની રમ્યતા નથી. ત્યાંથી સ્વભાવને પકડી લઈએ, જો પોતાને જેવો છે એવો જુએ, દેખવા જાણવા માત્રપણે પોતે છે એવો જેવો છે એવો પોતાને જુએ તો એને પોતાના સ્વભાવના દર્શન થાય છે. અને જ્યાં સ્વસન્મુખ થઈને સ્વભાવને જુએ ત્યાં પોતાનું અલૌકિક દિવ્ય રૂપ એને જોવા મળે છે. બહારમાં કોઈ દેવને જુએ ત્યાં તો દુનિયા ગાંડી થાય એવું છે. સામાન્ય ચમત્કાર દેવની દેવનો ચમત્કાર જોવે તો એ એને આ શું થઈ ગયો, કોણે કર્યું હે. આ તો જેમાં જગતની રિદ્ધિ સિદ્ધિનું તો કોઈ મૂલ્ય જ નથી, જગતની રિદ્ધિ સિદ્ધિનું તો એમાં કોઈ કિંમત નથી. એની પાસે તો જેની કોઈ કિંમત નથી એવી જે ચૈતન્ય રિદ્ધિ સિદ્ધિ છે, અનંત ચૈતન્ય રિદ્ધિથી સમૃદ્ધ આત્મ પદાર્થ છે, એમાં સ્થિરતા ધરે, એનું આચરણ કરે ત્યારે પરિણામ શુદ્ધ થાય. પરિણામ શુદ્ધ કરવામાં આટલું જ કામ છે, પોતે પોતાને જોવે એટલું જ કામ છે, આથી કોઈ વધારે કામ નથી. આની અંદર પોતે પોતાને જોવું એમાં એને શું વાંધો છે? પોતાને એમ પોતાને પૂછવું જોઈએ કે તારે તારું રૂપ જોવું, તારું સ્વરૂપ જોવું. અરીસામાં શરીરથી શરીરનું રૂપ જોવામાં એને કઈ વાંધો પડે છે? પોતાનું જ સ્વરૂપ જોવું છે અહીંયા જ્ઞાન અરીસામાં, જ્ઞાન દર્પણમાં, તો એમાં એને શું વાંધો પડે છે? આટલું જ કામ છે, પોતાને જોવું એટલું જ કામ છે, ત્યાંથી વધારે કોઈ કામ કરવાનું નથી. કહ્યું છે કે ઓગમો જીવો ઇતિ વચના, આ છે તત્વાર સૂત્રનો સ્વામી ભગવાન સૂત્ર છે. ઓગમો જીવો, જીવ તો ઉપયોગમય છે, જીવનું સ્વરૂપ જ જ્ઞાનમય છે, જીવનું સ્વરૂપ જ ઉપયોગમય છે, માટે તેને ઉપયોગ સ્વમાં અસ્થિરૂપ થાય અથવા ઉપયોગમાં સ્વ અસ્તિત્વ ગ્રહાય એટલું જ કામ કરવાનું છે. પોતે તો ઉપયોગમય જ છે, જીવ તો પોતે ઉપયોગમય જ છે, ક્યાંય બહારથી કોઈ ચીજ લાવવાની આમાં તકલીફ લેવાની નથી.
દેવ સિમંતર ભગવાનનો જય હો.